આ વાતોનું વચનો તરફ વળીએ. ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 18મો અધ્યાય. આજે આપણે જે વચન શીખનાર છે અને જોનાર છે તેની શરૂઆત આપણે 17મા અધ્યાયમાં કરી હતી. 17મો અધ્યાય અને 18મો અધ્યાય આપણે ભાગ 1 અને ભાગ 2 કહી શકીએ છીએ. હવે જે ન્યાયાધીશોની જે સત્તા હતી તે પૂરી થઈ હતી. 16મા અધ્યાયમાં આપણે જોયું તે પ્રમાણે સામસૂન સાથે એ વાતનો અંત આવ્યો હતો. સામસૂન પછી કોઈ બીજો ન્યાયાધીશ ઊભો થયો ન હતો. જ્યારે આપણે 17 અને 18મા અધ્યાયમાં જોઈએ છીએ કે 17મા અધ્યાયમાં આપણે કૌટુંબિક જે પતન છે તે જોયું હતું. એટલે કે એક માતા અને એક પુત્ર અને એ લોકોનો એકબીજા સાથેનો વ્યવહાર અને પછી આપણે એક જે યાજક હતા તેમને મળ્યા હતા અને યાજક પણ કેટલી રીતે કરપ્ટ ભ્રષ્ટ હતો તે આપણે જોયું હતું. અને જ્યારે આપણે 17મો અધ્યાય જોયો હવે એ વાત આગળ વધે છે. અને આપણે પહેલાં જે કૌટુંબિક પતન જોયું હવે આપણે રાષ્ટ્રનું પતન જોઈએ છે કે જે 12 કુળ ઇસરાયલ પ્રજાના હતા અને તેઓ પણ કેટલી રીતે ભ્રષ્ટ હતા. બહુ મહત્ત્વનો અહીંયા આપણને એક પાઠ શીખવવા મળે છે. આવો આપણે જોઈએ પ્રભુ આપણી સાથે શું વાત કરવા માંગે છે. અહીંયા લખવામાં આવ્યું છે પહેલી કલમમાં કે તે દિવસોમાં ઇસરાયલમાં કોઈ રાજા ન હતો. અને આ વાક્ય આપણે વારંવાર વાંચ્યું છે કે ઇસરાયલમાં કોઈ રાજા ન હતો. અહીંયા લખ્યું નથી પણ અહીંયા જે બનાવ બનવાના છે તે પરથી આપણે જોઈશું કે બીજી જગ્યાએ જે લખ્યું છે તે અહીંયા પણ હતું. એટલે કે જ્યારે આપણે બીજી જગ્યાએ ન્યાયાધીશોના પુસ્તકમાં વાંચ્યું કે તે દિવસોમાં ઇસરાયલમાં કોઈ રાજા ન હતો અને બધાને જેમ ફાવે તેમ પોતાના મન પ્રમાણે કરતા હતા એ જ વાત અહીંયા આપણે જોનાર છે. આપણે જે 17મા અધ્યાયમાં જેની શરૂઆત થઈ હતી તેનું પરિણામ અને કેટલી હદે રાષ્ટ્રનું પતન થયું છે તે આજે આપણે જોનાર છે. યહૂદી લોકોએ ઈશ્વરને પોતાના નેતા અને માર્ગદર્શક તરીકે અનુસરવાનું હતું. ઈશ્વરની આજ્ઞાઓને તેમના કાયદા તરીકે પાળવાના હતા. પરંતુ લોકોએ ઈશ્વરનો અસ્વીકાર કર્યો હતો. દુનિયા સાથે સમાજ સાથે સમાધાન કર્યું હતું અને નૈતિક રીતે ભ્રષ્ટ બન્યા હતા. તેઓ અનૈતિક વ્યભિચારી અધર્મી અને હિંસક લોકો બની ગયા હતા. રાષ્ટ્ર નૈતિક રીતે પતન પામ્યું હતું. લોકોને દોરી જવા માટે પ્રમાણિકતા અને આધ્યાત્મિક ઊંડાણ ધરાવતો કોઈ આગેવાન હતો નહીં. લોકો રાજા વિનાના હતા અને જે હતા તે યહોવાને અનુસરવા માંગતા નહોતા અને તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલવા માંગતા ન હતા. એટલે કે તે દિવસોમાં ઇસરાયલમાં કોઈ રાજા ન હતો. આજે પણ આપણે જોઈએ છીએ કે પ્રભુને માન આપનારી પ્રભુની બીકમાં જીવનાર આગેવાનીની કેટલી જરૂર છે. આજે આપણે આપણો સમાજ જોઈએ છે, આપણી મંડળી જોઈએ છે અને ત્યારે આપણે પણ જોઈએ છે કે આ જાતની આગેવાનીની અભાવતા છે. આજે લોકો પોતાને જે સારું લાગે પોતાની સમજણ પ્રમાણે તેઓ આગળ વધે છે અને પ્રભુની વાત છે તેની પર ધ્યાન આપતા નથી. અને અહીંયા આપણે જ્યારે આ ઇસરાયલ પ્રજાની જે સ્થિતિ જોઈએ છે, દુષ્ટા એટલે તમામ પ્રકારની અનૈતિકતા અધર અને હિંસા, એ અહીંયા આપણને જોવા મળે છે. અને આપણે અહીંયા આગળ જે કુળને મળનાર છે, દાનનું કુળ, અને એ લોકો શું કરે છે તો આપણે તેનું નિરીક્ષણ કરીએ. અને દાન કુળ સમૂહના લોકો સ્થાયી થવા માટે સ્થળ શોધી રહ્યા હતા, કારણ કે તેઓને પ્રદેશનો એક ભાગ ઇસરાયલના બીજા કુળ સમૂહની સાથે આપવામાં આવ્યો નહોતો. હવે જ્યારે આપણે આ વાંચીએ ત્યારે અમુક પ્રશ્ન આપણને ઊભા થવા જોઈએ. કારણ કે જ્યારે આપણે યહોશુઆનું પુસ્તક તેનો 19મો અધ્યાય અને તમે 40-48 કલમ જો તમે વાંચો તો ત્યાં યહોશુઆએ દરેક કુળને પોતાનો જે વારસો હતો તે આપ્યો હતો. પણ હવે અહીંયા જ્યારે આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં વાંચી રહ્યા છીએ તો અહીંયા લખવામાં આવ્યું છે કે એ આ દાન પુત્રો પાસે કોઈ વારસો હતો નહીં, તેમની પાસે કોઈ પ્રદેશ હતો નહીં. અને અહીંયા આપણને એક બહુ મહત્વનો લેસન, મહત્વનો પાઠ શીખવવા મળે છે. જો કદાચ તમારામાંથી કોઈને યાદ હોય, જ્યારે આપણે અભ્યાસની જ્યારે શરૂઆત કરી હતી અને જે પહેલો અધ્યાય છે અને તેની 34મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે અને અમોરીઓને દાનના પુત્રોની પહાડી પ્રદેશમાં જબરજસ્તીથી કાઢી મૂક્યા, કેમ કે તેઓએ તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહીં. અને આપણે જો આગળ વાંચીએ અને જો તમને કદાચ યાદ હોય આપણે જે અભ્યાસ કર્યો હતો તે તમે આખો જે પહેલો અધ્યાય છે તમે વાંચો તો વારંવાર આ વાત આપણને જોવા મળે છે કે તેમને જે વારસામાં મળ્યું હતું, ફક્ત દાનપુત્રો નહીં બીજા કુળોને પણ પોતાની આળસના લીધે, પોતાની પોતે કશું ન કરવાની જે એક જાતની કોઈ ઈચ્છા નહીં, પ્રભુ પરનો અવિશ્વાસના લીધે ઘણા લોકોએ પોતાને જે પ્રદેશ મળ્યો હતો તે પ્રદેશનો તે કબજો કરી શક્યા ન હતા. અહીંયા આપણે દાનપુત્રોની આળસ જોઈ રહ્યા છે. જ્યારે અહીંયા આપણે વાંચીએ કે દાન કુળ સમૂહના લોકો સ્થાયી થવા માટે સ્થળ શોધી રહ્યા હતા, એમને સ્થળ શોધવાની જરૂર હતી જ નહીં. તેમને વારસામાં પ્રભુની દોરવણી હેઠળ યહોશુઆએ કીધું હતું કે આ તમારો પ્રદેશ છે. અને અહીંયા આપણે બે બહુ મહત્વની વાત જોઈએ છે વાલાઓ, અને આપણામાંથી ઘણા લોકો આ રીતની વિચારસરણીમાં પડી જાય છે. પહેલામાં પહેલું કે પ્રભુએ જે આપ્યું હતું તેની પર તેઓ વિજય પામી શક્યા નહીં. પ્રભુએ તેમને વચન આપ્યું હતું કે આ પ્રદેશ અને આ લોકો પર હું તમને વિજયવંત કરીશ. યહોશુઆએ જે કંઈ લડાઈઓ કરી, જે કંઈ યુદ્ધ થયા અને એ દ્વારા પ્રભુએ તેમને બળ આપ્યું હતું, તેમને વચન આપ્યું હતું કે હું તમને જે પ્રદેશ આપું છું તેની ઉપર તમે કબજો લઈ શકશો, તમારો વારસો તમે લઈ શકશો, તમારો જે હક છે તમે લઈ શકશો. પણ અહીંયા આપણે વાંચ્યું તે પ્રમાણે પહેલો અધ્યાય 34મી કલમમાં કે આ જે અમોરીઓ હતા તેઓને દાનપુત્રોને પહાડી પ્રદેશમાંથી જબરજસ્તીથી કાઢી મૂક્યા. અને આપણા ઘણા ખ્રિસ્તી ભાઈ બહેનોની આ જ પરિસ્થિતિ છે, કારણ કે પ્રભુમાં જે સામર્થ્ય છે તે સામર્થ્યનો આપણે ઉપયોગ કરતા નથી. વી આર લેઝી, આપણે આળસુ છે. અને એથી જ કરીને આપણા જીવનમાં અમુક જે વિજય હોવો જોઈએ, અમુક બાબતો પર જે આપણે વિજયવંત હોવા જોઈએ ત્યાં આપણને વિજય મળતો નથી, કારણ કે આપણે આળસુ છીએ. અને તમે જો પવિત્ર શાસ્ત્ર ધ્યાનથી વાંચશો તો પ્રભુએ આપણને આપણા સ્વભાવ ઉપર, આપણી જે કુટેવો છે, આપણા વ્યસન છે, એ સર્વ પર આપણને વિજયવંત કરવા માટે સામર્થ્ય આપેલું છે. પ્રભુના સામર્થ્યમાં આપણે આ દરેક વસ્તુઓ ઉપર વિજય મેળવી શકીએ છીએ. પણ આ દાનપુત્રોની જેમ આળસના લીધે આપણે જે કરવાનું તે કરતા નથી. અને પવિત્ર શાસ્ત્રમાં જો આપણે ધ્યાનથી વાંચીએ તો જ્યારે પણ તમે જોશો તો પ્રભુ સૂચના આપે છે ઇસરાયલ પુત્રોને કે તમે જ્યાં જે પ્રદેશમાં જાઓ બીજા લોકો જે મૂર્તિઓ હોય તેને તોડી કાઢો. પ્રભુ સામર્થ્ય આપે છે પણ તોડવાનું કામ આપણું છે. દરેક જગ્યાએ જો તમે વાંચશો ધ્યાનથી તો પ્રભુ તેઓને બહુ સચોટ સૂચના આપે છે કે જ્યારે તમે આ પ્રદેશમાં જાઓ અને ત્યાં તમે તો કોઈ મૂર્તિઓ જુઓ તો તેને તોડી પાડો, તેનો નાશ કરો, લોકોને મારી નાખો. આ સૂચના આપવામાં આવી છે. એ આપણે કાર્ય કરવાનું છે. એ દાનપુત્રો અહીંયા એ કાર્ય કરતા નથી. અને આપણા ઘણા બધા આપણે જે ખ્રિસ્તી ભાઈ બહેનો છે એ પણ આ જ રીતે જે કરવાનું છે એ કરતા નથી. અને હવે તેઓ અહીંયા શું લખવામાં આવ્યું છે, કારણ કે તેઓને પ્રદેશનો એક ભાગ ઇસરાયલના બીજા કુળ સમૂહની સાથે આપવામાં આવ્યો ન હતો. આ હળહળતું જૂઠું છે, કારણ કે આપવામાં આવ્યું હતું, એમણે કબજો કર્યો નહીં. અને હવે તેઓ પોતાની સમજણ પ્રમાણે સ્થળ શોધી રહ્યા છે. આશા રાખું છું તમે આ જોઈ શકો. હવે ભાઈ પોતાની સમજણ પ્રમાણે સ્થળ શોધી રહ્યા છે. આપણે પણ આવું જ કંઈક કરીએ છીએ. પ્રભુ આપણને કહે છે કે હું તમને અહીંયા મૂકવા માગું છું, મારે તારું કામ અહીંયા કરાવવાનું છે. અહીંયા ગાડી હું તારો ઉપયોગ કરીશ, પણ આપણે પ્રભુની યોજનાને પ્રભુની યોજનાને માન્ય રાખવાના બદલે આપણે આપણી માટે પોતાનું સ્થળ શોધતા હોય છે. હું તો આ મંડળીમાં કામ કરું તો વધારે સારું હશે, આ કમિટીમાં કામ કરું તો વધારે સારું હશે, અહીંયા મને જે પ્રભુએ મૂક્યો છે ત્યાં મને મજા નથી આવતી, અહીંયા વધારે સારું કામ થશે. ના, આપણે પ્રભુએ જે આપણને આજ્ઞા આપી છે એ આજ્ઞા પ્રમાણે આપણે ચાલવાનું છે, એ સૂચના પ્રમાણે આપણે આગળ વધવાનું હતું. દરેક કુળને પ્રભુએ જ્યાં મૂકવાના હતા ત્યાં મૂક્યા હતા, અને જ્યારે દાનપુત્રોએ એ એ જમીનનો એ જેમનો વારસો હતો તેની પર કબજો ન કર્યો, તો એમણે પ્રભુની જે યોજના હતી તેને ગણકારી નહીં અને તેમને નકારી, એમ કહી શકાય કે વિરોધ કર્યો. અને વાલાઓ, આપણામાંથી કેટલા બધા આ જ રીતે વર્તી રહ્યા છીએ. આજનો આપણી મંડળીનો, આપણો સમાજનો આ એક મેઇન મુદ્દો છે, મુખ્ય મુદ્દો છે. કારણ કે આપણે પ્રભુની જે યોજના છે, પ્રભુની જે ઈચ્છા છે તેને આધીન થતા નથી. પણ જ્યારે નીતિ વચન અને તેનો ત્રીજો અધ્યાય અને પાંચ ને છઠ્ઠી કલમમાં લખ્યું છે તે પ્રમાણે કે તમારા ખરા હૃદયથી એવા પર ભરોસો રાખો અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. પણ આપણે તો આપણી જ અક્કલ પર, આપણી જ સમજ પર આગળ ચાલવાનું વિચારીએ છીએ. તારા સર્વ માર્ગમાં પ્રભુને અધિકાર સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે. બીજી કલમમાં અહીંયા લખવામાં આવ્યું છે કે તેથી દાનના કુળ સમૂહે પાંચ સુરવીર પુરુષોને સોહરા અને એસ્તાઓલ નગરોમાંથી પસંદ કર્યા, તેઓએ સ્થાયી થવા માટે અને તેઓના કુળના ઉછેર માટે યોગ્ય સ્થળ શોધવું હતું. તેથી તેઓએ જાઓ અને દેશની શોધ કરો કહીને પ્રદેશની શોધ કરવા આ સુરવીરોને મોકલ્યા. પોતાની સમજણ પ્રમાણે, પોતાની અક્કલ પ્રમાણે એમને લાગ્યું કે આ સ્થળ આપણી માટે બરાબર નથી, કોઈક સહેલું, કશુંક સહેલું હોય, કોઈક શાંતિથી કામ પતી જતું હોય તો આપણે આપણી મેતે આપણો પ્રદેશ શોધી લઈએ. અને મેં કીધું તે પ્રમાણે આ પ્રભુની જે યોજના હતી, પ્રભુની સૂચના હતી, તેની વિરોધનું કામ છે. આગળ આપણે જોઈએ તો લખ્યું છે કે એફ્રાઈમના પર્વત ઉપર પહોંચ્યા અને મીકાના ઘરે રાત રોકાયા. હવે આ મીકાને આપણે 17મા અધ્યાયમાં મળ્યા હતા. આપણે જાણીએ છીએ કે ત્યાં એક યાજક હતો અને આપણે જોયું હતું તે પ્રમાણે એ આ મીખાનો તેની માં સાથેનો વ્યવહાર કેવો હતો, કેવી રીતે પોતાના માની પાસેથી જ એ ચોરી કરી હતી. અને એ ઘરમાં આ દાનપુત્રો આવે છે. ત્રીજી કલમ કહે છે કે તેઓ જ્યારે ત્યાં હતા તેઓએ લેવીનો અવાજ ઓળખી લીધો અને તેના તરફ વળીને તેને પૂછ્યું, તને અહીંયા કોણ લઈ આવ્યું? અહીંયા તું શું કરે છે? તું અહીંયા શા માટે આવ્યો છે? આગળ જોઈએ તો કહે છે, તેણે મીખા તેના માટે જે કર્યું હતું તે તેઓને કહી દીધું અને કહ્યું કે તેણે મને કામ રાખ્યો છે અને હું તેનો યાજક છું. આગળ હું આમાં બહુ વધારે ઊંડો જઈશ નહીં, કારણ કે આપણે 17મા અધ્યાયમાં આપણે આ વિશે શીખ્યા હતા કે આ કેટલું ખોટું પગલું મીખાએ ભર્યું હતું. અને યાજકે પણ, કારણ કે એ તો યાજક હતો, તેની જવાબદારી હતી કે તેણે મીખાને સૂચના આપવાની હતી. આગળ જોઈએ તો પેલા લોકોએ કહ્યું, સારું તો અમારા તરફથી દેવને પ્રશ્ન કર કે અમારો આ પ્રવાસ સફળ થશે કે કેમ. યાજકે કહ્યું, શાંતિથી જાઓ, તમારા પ્રવાસ ઉપર યહોવાની દયા દ્રષ્ટિ છે. અને એક અહીંયા આપણે જોઈ રહ્યા છે કે આ તો એકદમ ખોટી સલાહ આ યાજકે આપી છે. અને આપણને પવિત્ર શાસ્ત્ર બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જે કોઈ ખોટો સેવક છે તેની પાસેથી સલાહ આપણે લેવી જોઈએ નહીં. એવા લોકો પાસે જે ફક્ત એક વ્યવસાય તરીકે સેવામાં છે, જેઓ ફક્ત આજીવિકા મેળવવા માટે એક પાદરીનું કામ કે પ્રભુના સેવકનું કામ કરે છે. આપણને સૂચના આપી છે પવિત્ર શાસ્ત્રમાં કે જાદુગરો, ભવિષ્યવેતાઓ, ખોટા પ્રબોધકો, જે હાથના દર્શકો છે, પામ રીડર્સ જે આપણે કહીએ છીએ, મંત્રશાસ્ત્રીઓ જે માધ્યમ કહેવામાં આવે છે, ભવિષ્ય જે ભાગનારાઓ છે, એ કોઈ વ્યક્તિ પાસેથી સલાહ લેવી જોઈએ નહીં, કારણ કે એ અધર્મી સલાહ આપે છે. આપણને સલાહ ફક્ત ઈશ્વર પાસેથી અને એકમાત્ર જીવંત અને સાચા ઈશ્વરની સેવા કરનારાઓની પાસેથી મળે છે, અને ફક્ત તેઓની પાસેથી આપણે આપણે સલાહ લેવી જોઈએ કે જે બાઇબલના વચન પ્રમાણે છે. પવિત્ર શાસ્ત્ર આ બાબતમાં બહુ સ્પષ્ટ છે. અહીંયા જો આપણે તો આમ જ્યારે આપણે વાંચીએ ત્યારે બહુ સરસ લાગે છે, અને કદાચ આપણામાંથી ઘણા બધા આ જ રીતે જીવન જીવે છે, અને આપણે ખુશ બી થઈ જઈએ છે. શું કીધું એ લોકોએ જો? પાંચમી કલમ કહે છે, પેલા લોકોએ કહ્યું, સારું તો અમારા તરફથી દેવને પ્રશ્ન કર કે અમારો આ પ્રવાસ સફળ થશે કે નહીં. ઓ પાદરી સાહેબ, જરા તમે આવો ને પ્રાર્થના કરાવો ને અમારા કામ કરવાનું છે. લાગે તો બહુ સારું. પાદરી સાહેબને બોલાયા, પાદરી સાહેબ આવીને પ્રાર્થના કરાવે અને પછી તમે આગળ વધશો. આ સમયે બહુ ખાસ મહત્વની વાત હું તમને કહેવા માંગુ છું. પ્રાર્થના કરવાનો સમય દાનપુત્રોને માટે એ જ્યારે નીકળ્યા ને એ પહેલાંનો હતો. હવે તો હવે એમણે જે નિર્ણય તો લઈ લીધો છે કે અમે સફરમાં જઈએ છીએ અને આ જગ્યાએ જઈને અમે પ્રદેશ શોધવાના છીએ, એ નિર્ણય તો લઈ લીધો છે. નિર્ણય પછી હવે યાજક પાસે એ પ્રાર્થના કરાવે છે. એમણે ખરેખર જો યાજકની સલાહ અને માર્ગદર્શન જોઈતું હોય તો આ યાજક પાસેથી ના લે. એમને ખબર છે કે આ યાજક ખોટો યાજક છે, કારણ કે યાજક તો પ્રભુ મંદિરમાં અને આ સમયે જે જગ્યાએ કરાર કોષ હતો, જ્યાં મંદિર હતું, ત્યાં જઈને એ લોકો માર્ગદર્શન લઈ શકતા હતા. પણ આ તો મળી ગયો તો સલાહ લઈ લીધી. કેટલી વાર આપણે પણ આ જ ચાલ ચાલીએ છે. બધું નક્કી થઈ ગયું હોય પછી પાદરી સાહેબને બોલાવીને કહેવાનું કે પા અથવા તો બીજા કોઈને બોલાવીને કે પ્રાર્થના કરો ને કે આમાં સફળતા મળે. પહેલો પ્રશ્ન આપણે એ પૂછવો જોઈએ કે શું મારે આ કામ કરવું કે નહીં, સફળતા કે નિષ્ફળતા પહેલા. આ તો લગ્ન નક્કી થઈ જાય પછી કે ભાઈ પ્રાર્થના કરાવજો અમારું લગ્ન જીવન સુખી હોય. પણ લગ્ન કર્યા પહેલા પાત્રને તમે શોધ્યું એ પહેલા કીધું હતું કે પ્રભુ બાપા પાત્ર બરાબર છે કે નહીં, મારે આ લગ્ન કરવું જોઈએ કે નહીં? અથવા તો આપણે કોઈ ઘર લેવાના હોય કે કોઈ વ્યવસાય નવો શરૂ કરવાના હોય, આપણે કરીએ એ પહેલા આપણે પ્રભુની સલાહ લેવાની છે. આ તો પેલું કેવું છે કે કરાવવા ખાતર આપણે અમુક વખત પ્રાર્થના કરી દેતા હોઈએ છીએ. પેલા લોકોએ કહ્યું, સારું તો અમારા તરફથી દેવને પ્રશ્ન કર કે અમારો આ પ્રવાસ સફળ થશે કે કેમ. હવે આ યાજકે કીધું, શાંતિથી જાઓ, તમારા પ્રવાસ ઉપર યહોવાની દયા દ્રષ્ટિ છે. કયા આધારે યાજકે આ વાત કહી એ મને નથી ખબર પડતી. અહીંયા કોઈ ઉલ્લેખ એવો નથી કે આ યાજકે ખરેખર દેવને પ્રાર્થના કરી હોય. પેલાઓએ કીધું અને આણે શાંતિથી જાઓ, તમારા પ્રવાસ પર યહોવાની દયા દ્રષ્ટિ છે. હવે આપણે જાણીએ છીએ કે જેવી રીતે કરાવવા ખાતર પ્રાર્થના કરાવનારા છે, એમ એવા આવા આપણી આપણી મધ્યે પણ આવા યાજક અને આવા પાદરી છે, અથવા તો ઘણા બધા એવા લોકો છે. હા હા, ગયા કરો, પ્રભુ તમને આશીર્વાદ આપશે. આ બાબતમાં કશું જાણ્યા વિચાર્યા વગર, પ્રભુનું કોઈ જાતનું પ્રભુની કોઈ જાતનું માર્ગદર્શન વગર લોકોને ખોટા માર્ગે દોરી દેતા હોઈએ છે. અને મેં કીધું તે પ્રમાણે, આપણે જે પ્રભુના સેવકો નથી અથવા તો ખાલી જે વ્યવસાય માટે આ કામ કરી રહ્યા છે, તેઓથી બહુ સાવધ રહેવાનું છે. અને આ વાત મને ખાસ કરીને, હું અહીંયા અમેરિકા દેશમાં રહું છું અને આપણા સમાજમાં અહીંયા ખાસ કરીને અમેરિકામાં મેં જોયું છે, ગમે તે વ્યક્તિને પેલું કેવું છે કે જે માન ન આપવાનું હોય તેને લોકો આપી દેતા હોય છે. એ ખાલી પ્રભુના કેવું પ્રભુના નામનો ખાલી ધંધો કરતા હોય ને તો બી એ તો જાણે કે બહુ મોટા સેવક આવી ગયા હોય ને તેમ એમ તેમની આપતા સ્વાપતા કરશે. અને અહીંયા હું જ્યાં રહું છું ત્યાં એટલા બધા બાળક છે કે તમારા માનવામાં નહીં આવે. કારણ કે ફક્ત $500માં તમને ડિગ્રી મળી જાય છે, ફક્ત $500માં. અને પછી આપણે જ્યારે રેવરન ડૉક્ટર નામની આગળ જોઈએ ને તો આપણને એમ થાય કે હા 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 હા, આ તો કોઈ બહુ ભણેલા મોટા પ્રભુના સેવક છે. સેવિકા તો નહીં બોલું, કારણ કે સેવિકા તમે મારું જાણો છો, એ બાબતમાં મારું મંતવ્ય જાણો છો કે સેવિકા રેવરન પાસ્ટર ના બની શકે. પણ એ તો આપણે કોઈ ફરી વાર એ વિશે આગળ વાત કરીશું. પણ રેવરન ડૉક્ટર જોઈ અને આપણે ત્યાં આખો અંજાઈ જાય છે. ભલે બાઇબલનો બ પણ ના આવડતો હોય પણ આપણે સલાહ લેવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે કોની પાસેથી સલાહ લઈએ છીએ એ બહુ મહત્વનું છે. આ યાજકના જેવા આપણા સમાજમાં પણ બહુ યાજક છે કે પોતાનો લાભ જોઈને, પોતાની વ્યવસ્થા જોઈને પ્રભુના નામને એ લોકો વેચતા હોય છે. આપણે 17મા અધ્યાયમાં જોયું હતું એ પ્રમાણે કે આ યાજક કેટલી હદે ખોટો હતો. જો ખરેખર એ યાજક હતો તો કેટલી હદે ખોટો હતો. અને એને પણ કહી દીધું કે શાંતિથી જાઓ, તમારા પ્રવાસ પર યહોવાની દયા દ્રષ્ટિ છે. અને હવે આપણે જોઈશું કે જે 10મી આજ્ઞાનું અહીંયા ભંગ થાય છે તે 7મી કલમ કહે છે. તેથી તે 5 જણ ત્યાંથી નીકળીને લાઈશ પહોંચ્યા. ત્યાં તેમણે જોયું તો લોકો સિદોનના લોકોના શાસન હેઠળ નિશ્ચિત જીવન ગાળતા હતા. તે લોકોને શાંતિ હતી અને કોઈ ચિંતા ન હતી. તેઓ એકબીજા સાથે ઝઘડો કરતા ન હતા, અત્યાચાર કરનાર કોઈ ન હતા. તેઓ સિદોનના લોકોથી ખૂબ દૂર રહેતા હતા અને તેઓએ કોઈની પણ સાથે કોઈ કરાર કર્યા ન હતા. એ કેવી જગ્યા આવી, કેટલી સુંદર જગ્યા છે. આપણે જોઈએ વર્ણન મેં વાંચ્યું તે પ્રમાણે તે જગ્યાએ આ દાનપુત્ર પહોંચ્યા. તેઓ સારો અને એસ્તોઓલમાં પોતાના ભાઈઓ પાસે પાછા ફર્યા ને ત્યાં તેમને પૂછવામાં આવ્યું શું સમાચાર છે. તેમણે કહ્યું કે ચાલો આપણે જઈએ અને લાઈશ પર હુમલો કરીએ અને એ ભૂમિ જોઈએ છે અને તે બહુ સારી છે. આપણે અહીંયા સુસ્ત બેસી રહેવું ન જોઈએ. જલ્દી કરો, ઊભા થાવ અને તે દેશનો કબજો લઈ લો. આઈ વિશ કે આવી જ ધગસ એમને જે પ્રભુએ એમને પ્રદેશ આપ્યો હતો તેની પર કબજો મેળવવાની હોત. પણ ત્યાં જે શાંતિથી લોકો રહી રહ્યા છે એ લોકોની જે જમીન છે, એ લોકોનો જે દેશ છે, તેઓની પર તેઓને લાલચ છે. અને અહીંયા મેં કીધું તે પ્રમાણે આ જે 10મી કલમનો ભંગ છે એ આપણે જોઈ રહ્યા છીએ. એટલે કે કવટનેસ, લાલસા, બીજા કોઈનું અને બીજા કોઈની જે વાત છે તે આપણે જોઈએ છે. આપણે જાણીએ છીએ કે લાલસા એક બહુ ખોટી વાત છે અને પ્રભુએ તેની પર પ્રતિબંધ મૂક્યો છે. અને જ્યારે આપણે 10મી આજ્ઞા, આપણે તો 10મી આજ્ઞા કહીએ છીએ, પ્રભુએ આજ્ઞાના કોઈ આજ્ઞા ઉપર કોઈ આંકડો મૂક્યો નહોતો. આંકડો આપણે મૂક્યો છે, આપણે એમ કીધું 1 થી 10. પ્રભુએ તો 10એ 10 એક સરખી જ આપી હતી કલમ, એમ કહી શકાય. તો આ જે લાલસા, કવેટનેસ છે, જ્યારે એ આજ્ઞા આપણે ભંગ કરીએ છીએ ત્યારે એની ઉપર આવનારી દરેક આજ્ઞાનો ભંગ થાય છે. કારણ કે જ્યારે આપણને કોઈ વસ્તુની લાલચ છે, કોઈ વસ્તુની કોઈ વસ્તુ પર આપણી નજર છે, ત્યારે જ આપણે જૂઠું બોલીએ છીએ, ચોરી કરીએ છીએ, યુ નો ખૂન કરીએ છીએ. બધી વસ્તુ આ લાલસા પરથી શરૂ થાય છે. અને આ એક એવું પાપ છે કે જેને આપણે જોઈ શકતા નથી. કોઈ જૂઠું બોલે તો આપણે કદાચ બીજી વ્યક્તિની સાથે વાત કરીને એને પકડી લઈ શકીએ છીએ. કોઈ ચોરી કરે તો આપણને એના આપણને એનો પુરાવો હોય છે કે ભાઈ અહીંયા મારો કશું મારું પાકીટ પડ્યું હતું કે મારા પૈસા હતા, હવે છે નહીં, કોઈ ચોરી ગયું. આપણે ખૂન કોઈ કરે તો આપણે જાણીએ છીએ કે તે તો આપણને તરત જ દેખાય આવે છે કે કોઈએ ખૂન કર્યું. પણ આ જે પાપ છે, લાલચ અને લાલસાનું જે પાપ છે ને, એ આપણા હૃદયની અંદર છે, કોઈ જોઈ શકતું નથી, અને આપણામાંથી કોઈ આ પાપમાંથી બાકાત રહી શકતું નથી. કોઈકની કાર જોઈએ, કોઈનું ઘર જોઈએ, કોઈની નોકરી જોઈએ, કોઈનું કુટુંબ જોઈએ, અને આપણે એમ કહીએ કે ભાઈ મારું આવું હોત તો કેટલું સારું, એને કેમ આવું આપ્યું છે. અને આ એક પાપ છે, એ બહુ ગંભીર પાપ છે. અને એ પાપ અહીંયા આપણે દાન પુત્રોમાં જોઈ રહ્યા છે. પેલા લોકો શાંતિથી રહી રહ્યા છે કે જે ભાઈ ચાલો આપણે જઈ એ લોકોની પર હુમલો કરીએ અને એમની જે ભૂમિ છે, એમની જે જમીન છે, તેની ઉપર આપણે કબજો કરી લઈએ. અને આપણે દાનપુત્રોને જ્યારે જોઈએ ત્યારે વાલાઓ આપણે આપણી જાતને પણ ત્યાં જોઈ શકીએ છીએ. કારણ કે કેટલી બધી વખત આપણી વિચારસરણી પણ આ જ પ્રમાણેની હોય છે. એનો હોદ્દો, એનું જે માન છે, એ મને મળવું જોઈએ. અને મેં કીધું તે પ્રમાણે સમાજમાં કોઈ પણ માણસ નથી કે જે આ પાપમાં પડતો નથી. એથી કરીને આપણે બહુ જ સાવધ રહેવાનું છે, બહુ જ સાવધ રહેવાનું છે. આપણને જે પ્રભુએ આપ્યું છે તેમાં સંતોષ માનવાનો છે. પાઉલ પ્રેરિત આપણને કહે છે કે મને જે મળ્યું છે તેમાં હું સંતોષ પામું છું. લખ્યું છે આઈ હેવ લર્ન્ડ, હું શીખ્યો છું. અને આ એક વાત આપણે શીખવાની છે. અમુક વાત આપણે જ્યારે પ્રભુમાં આવીએ ત્યારે આપણે શીખવી પડે છે. અને આમાંની એક બાબત એ છે કે આપણે લાલચ અને લાલસા, ખાસ કરીને જે બીજા લોકોનું કશુંક છે, તે પર ન રાખીએ. અને મેં કીધું તે પ્રમાણે કે આ જે પાપ છે ને, એને આપણે સંતાડી શકીએ છીએ. મગજમાં જે બી ગળમથલ ચાલતી હોય, કોઈને સમજણ નથી પડતી કે તમારા મનમાં, તમારા દિલમાં કેટલી લાલચ છે. અને આપણે એમ માનીએ છીએ કે કંઈ વાંધો આવશે નહીં, પણ આનું પરિણામ બહુ ખરાબ આવતું હોય છે. આગળ આપણે જોઈએ તો કહે છે કે 11મી કલમ, આથી દાનકુળ સમૂહના 1600 સશસ્ત્ર સૈનિકો સોરા અને એસ્તોલ નીકળી પડ્યા. તેમણે જય યહુદાના પ્રદેશમાં કિયાર્થ યારીમના છાવણી નાખી. તેથી એ જગ્યા આજે પણ દાનની છાવણીને નામે ઓળખાય છે. એ કિયાર્થ યારીમની પશ્ચિમે આવેલી છે. ત્યાંથી તેઓ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાને ઘરે ગયા. આ પાંચ જણ જેઓ લાઈસની આજુબાજુના પ્રદેશના લોકો વિશે જાણવા ગયા હતા, તેમણે પોતાના ભાઈઓને કહ્યું ત્યાં બધામાંથી એક ઘરમાં ચાંદીની એક મૂર્તિ તથા એક એફોર્ડ અને ઘોડા દરબારના દેવો છે. તમે શું વિચારો છો, આપણે શું કરવું જોઈએ? હવે આ જે પાંચ પહેલા મીખાના ઘરે ગયા હતા અને એમણે જોયું હતું, તેનો અહેવાલ બીજા તેમના ભાઈઓ છે તેઓને આપી શકે છે. હવે પ્રભુ સ્પષ્ટ સૂચના આપી છે. આપણે જાણીએ છીએ, તમે બધા હોશિયાર છો, કે જે આપણે દાખલા તરીકે આપણે એમની જગ્યાએ હોય અને આપણે મૂર્તિ જોઈ હોત, અને ઇફાદ એટલે કે જે યાજક પોતાના છાતી ઉપર પહેરતા હતા જ્યારે પ્રભુની સેવામાં, પ્રભુ મંદિરમાં હોય, એ અને થોડા ઘરબારના દેવો છે, આ આપણે વાંચીએ તો આપણે એમાં શું વિચારવાનું હોય? આપણને તો સ્પષ્ટ રીતે પ્રભુનું વચન કહે છે કે એક જ દેવ છે, કોઈ જાતની મૂર્તિ ના જોઈએ આપણે. તો પણ આ જે અહીંયા ગાડી પ્રશ્ન છે, એ પ્રશ્ન પાછળ પણ તમે જાણો છો કે એમનો હેતુ શું છે, કે તમે શું વિચારો છો, આપણે શું કરવું જોઈએ. આથી તેઓ એ તરફ વળીને લેવી રહેતો હતો ત્યાં મીખાને ઘરે ગયા અને તેને અભિવંદન આપ્યા. યુદ્ધ માટે તૈયાર એવા દાનકુળ સમૂહના સશસ્ત્ર 300 સૈનિકો દરવાજા બહાર ઊભા હતા, અને જે પાંચ જણ માહિતી મેળવવા આવ્યા હતા તેઓ અંદર જઈને લાકડાની કોતરકામ કરેલી અને ચાંદીની મળેલી મૂર્તિ ઇફાદ તથા કુળ દેવતાઓને લઈ લીધા. દરમિયાન યાજક છસો સશસ્ત્ર સૈનિકો સાથે દરવાજા આગળ ઊભો હતો. મેં કીધું તેમ કર, જ્યારે પ્રશ્ન એમણે કર્યો કે આપણે શું કરવું, તેમ ત્યાં જ આપણને એમની નિયત શું હતી એ ખબર પડે છે કે તેઓને એ દેવદેવીઓ એ મૂર્તિ કબજે કરવી હતી. અને આજે જ્યારે તેઓ આટલા બધા લોકો હતા, એક સૈનિક હતું, તેઓ અંદર ગયા અને આ જે બધું હતું તે તેમણે લઈ લીધું. અને યાજક આ વાત જોઈ રહ્યો છે. જ્યારે યુવાન યાજકે પેલા પાંચ જણને મીખાના ઘરમાં બેસીને લાકડાની કોતરેલી અને ચાંદીની ઢળેલી મૂર્તિ ઈફાડ તથા બીજી મૂર્તિઓ લઈ બહાર જતા જોયો, ત્યારે યાજકે તેમને પૂછ્યું, શું કરો છો? ત્યારે તેઓએ કહ્યું, ચૂપ રહો, એક પણ એક શબ્દ પણ બોલશો નહીં, અમારી સાથે ચાલો અને અમારા કુળના યાજક અને અગ્રણીનું સ્થાન અમારે માટે લો. ફક્ત એક જણના યાજક થવું તે સારું, કે પછી સમગ્ર ઇસરાયલ કુળ સમૂહના યાજક થવું તે સારું. આ જે આપણે જોયા છે આ યાજક, અને હમણાં આપણે જોઈશું તે પ્રમાણે યાજક તેઓની સાથે જશે, પણ અહીંયા આ દાન પુત્રો આ યાજકને ખરીદી લે છે. યાજકે પૂછ્યું કે શું કરો છો, પણ એની જે અધિકાર હતો યાજક તરીકે એ ગુમાવી દીધો છે, કારણ કે એ યાજક એ પોતે વેચાઈ ગયેલો છે મીખા દ્વારા. એટલે હવે આ જ્યારે જોવે છે કે આ લોકો આ તો બધું લઈ જાય છે, ત્યારે એને એ ચિંતા નથી કે કેમ આ લોકો આ લઈ જઈ રહ્યા છે. એને એ ચિંતા છે કે આ તો મારા પેટ પર લાત પડી રહી છે, કારણ કે એક વખત એ લોકો આ બધું લઈ જશે પછી મારું શું થશે? મારું જે અહીંયા ગાડી સેટિંગ છે, ખાવા પીવાનું, પૈસા, મીકા બધું આપે છે, એ બધું જોખમમાં છે. એથી કરીને એને બૂમ પાડી કે આ શું કરો છો. અને દાન પુત્રો એ સમજી ગયા કે આ આનું આની દાનત શું છે. એટલે એમણે યાજકને આ ઓફર કરી કે ભાઈ તું અહીંયા ખાલી મીખાનો એક રહ્યો છે, એના કરતાં તું અમારી સાથે ચાલ, આખા અમારા કુળનો યાજક થઈશ તું. શું એ તારી માટે વધારે નથી? ઓ પાદરી સાહેબ, તમે શું આટલા નાની મંડળીમાં કામ કર્યો? આવો આપણે એક સાથે કામ કરીશું, મજા આવશે, આ તમારો બી પગાર વધશે અને તમને બી મોટો હોદ્દો મળશે. અને જ્યારે જે ચાકર છે, જે વેચેલો સેવક છે, એ તો તરત જ એ વાતમાં આવી જશે. યુવાની સુવાર્ત તેનો 10મો અધ્યાય આમાં આપણે જ્યારે જોઈએ તો ઇંગ્લિશમાં એને હાયરલિંગ કહે છે, ચાકર, કે જે ઘેટા પાળક છે અને ચાકર છે તેમાં બહુ ફરક છે. ઘેટા પાળક પોતાના ઘેટાને માટે પોતાનું જાન આપી દેશે, પણ ચાકરને કંઈ પડેલી હોતી નથી કે જો રાતે કોઈ આવે, વરુ આવે કે કશું આવે, તો એ તો ઘેટાને મૂકીને ભાગી જશે. અને એ વાત અહીંયા આપણે જોઈ રહ્યા છે. જ્યારે જ્યારે તમારી મિનિસ્ટ્રી જ કરપ્ટ હોય, જ્યારે તમે યાજક તરીકે એક વેચી ગયેલા યાજક છો, તો એનું પરિણામ આજ આવે છે. અને આજે આપણે જોઈએ તો આપણા સમાજમાં, આપણી મંડળીમાં, આપણા ગુજરાતી મંડળીની વાત હું કરી રહ્યો છું, હલાવો કેટલી વખત આપણે આ જોઈ રહ્યા છે, પોતાની સેવા ઊભી કરી દેવાની, પછી કોઈ બીજી ઓફર આવે તો ત્યાં જતું રહેવાનું, થોડા વધારે પૈસા મળે, થોડું વધારે માન મળે. કારણ કે જે હાયરલિંગ છે, જે ચાકર છે, એ તો પોતાનું જ હિત શોધતા હોય છે. 20મી કલમ કહે છે, આ સાંભળીને યાજક તેઓ સાથે જવા માટે રાજી થઈ ગયો. કેમ? કારણ કે એને તો કે આ તો બરાબર વધારે સારું, મને તો પ્રમોશન મળ્યું. અને હવે જુઓ તો શું લખવામાં આવ્યું છે, એ સાંભળીને તે યાજક તેઓ સાથે જવા માટે રાજી થઈ ગયો. તેણે ઈફાદ ઘરના દેવો તથા બીજી મૂર્તિઓ પોતાની સાથે લઈ લીધી. હમણાં જેને રોકતો હતો, પ્રશ્ન કરતો હતો, હવે એ જ વાત એ પોતે કરી રહ્યો છે કે ભાઈ ઓકે હું જ લઈને આવું છું, ચલો ને. મીકા કોણ અને એની માં કોણ, એના ઘર શું, કોઈ ફરક પડતો નથી. હું તો ચાલ્યો આ દાન પુત્રો સાથે, હવે હું આખા કુળનો યાજક છું. તેઓ બધા પોતાના રસ્તે આગળ વધ્યા. તેઓએ બાળકો, ઢોર ઢાંકર તથા ઘર વખરી સૌથી આગળ રાખ્યા. જ્યારે તેઓ મીખાના ઘરેથી થોડે દૂર નીકળી ગયા, ત્યારે મીખાના ઘરના માણસો અને તેની આસપાસ રહેતા લોકોએ દાન કુડ સમૂહનો પીછો કર્યો અને તેમને પકડી પાડ્યા. તેમણે તેઓને થોભી જવા માટે જોરથી બૂમ પાડી એટલે દાન કુડ સમૂહે પાછા ફરીને જોયું અને મીખાને પૂછ્યું, શું વાત છે, શા માટે તમારા માણસોને લડવા બોલાવ્યા છે? તે જાણતા હતા કે કેમ મીખા તેઓની પાછળ આવ્યો છે, છતાં આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. મીખાએ ગુસ્સામાં કહ્યું, મેં મારા માટે બનાવડાવેલી મૂર્તિને અને યાજકને લઈને તમે રસ્તે પડ્યા છો, પછી મારી પાસે રહ્યું શું અને પાછા ઉપરથી પૂછો છો કે શું છે? તમારે ખરેખર આ જો મૂર્તિઓ માટે શીખવું હોય ને તો તમે યશાયાનું 46મો અધ્યાય વાંચજો કે કેવી રીતે મૂર્તિઓ તમે બનાવો છો. એક જ લાકડામાંથી મૂર્તિ બનાવો છો, બીજું લાકડું તમે રાંધવા માટે વાપરો છો અને પછી એ જ લાકડાની મૂર્તિની સામે તમે નમીને કહો છો કે મને ખોરાક આપ્યો તેને માટે તમારો આભાર. અને એ જ વસ્તુ અહીંયા મીખામાં જોવા મળી રહી છે કે જે મૂર્તિઓ તેણે પોતે બનાવડાવી છે એ મૂર્તિઓને જ્યારે આ લોકો લઈ જાય છે ત્યારે કહે છે કે મારી પાસે શું રહ્યું શું અને પાછા ઉપરથી પૂછો છો કે શું છે. ભલે હું મારા અને તમારામાંથી કેટલા બધા આજ પરિસ્થિતિમાં છે, કેટલા બધા આપણા મંડળીના ખ્રિસ્તી ભાઈ બહેનોની વિચારસરણી આજ છે મીખાની જેવી રીતે, કે અમે બનાવેલા જે આપણે બનાવેલા જે મૂર્તિઓ છે, આઇડલ્સ છે આપણા જીવનમાં, અને જ્યારે એ જતા રહે ત્યારે આપણે પડી ભાગીએ છીએ. કદાચ તમારા જીવનમાં તમારી જે માલ મિલકત છે તેની મૂર્તિ છે, કદાચ તમારી નોકરીની મૂર્તિ છે, કદાચ તમારો જે હોદ્દો છે સમાજમાં તેની તમે મૂર્તિ બનાવી છે, કદાચ મંડળીમાં તમારો જે હોદ્દો છે તેની તમે મૂર્તિ બનાવી છે. અને જ્યારે બીજો કોઈ આવી અને આવી રીતે તમારા પાસેથી ઝૂંટવીને લઈ જાય, કોઈ કારણોસર તે પડી ભાગે, ત્યારે તમે પણ આ જ રીતે રડો છો, હવે મારું શું થશે? આપણો આધાર વાલાઓ તો આપણો ખ્રિસ્ત છે. બધું થતું રહે, જ્યાં સુધી ખ્રિસ્ત છે ત્યાં સુધી આપણો વાળ કોઈ વાંકો કરી શકતો નથી. બે કલમ તમારી આગળ રજૂ કરવા માંગુ છું. અહીંયા મીખા છે અને બીજી જગ્યાએ હું તમને પાઉલ પ્રેરિત શું કહે છે હું તમને બતાવવા માંગુ છું. ફિલિપીઓનો પત્ર અને તેનો 3જો અધ્યાય અને 7:8 કલમ આપણે વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે, પણ જે વાના મને લાભ કરતા તે મેં ખ્રિસ્ત લીધે હાનિકારક ગણ્યા, વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતા લીધે હું એ બધાને હાનિ જ ગણું છું, અને એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. શું તમે મીખા જેવી રીતે ભાગી પડ્યું છે તેવી રીતે ભાગી પડો છો, કે શું તમારું વર્તન પાઉલના જેવું છે કે જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકું? એ જ પાઉલ પ્રેરિત પ્રેરિતોના કૃત્યો તેનો 20મો અધ્યાય અને 26મી કલમમાં કહે છે, પણ હું મારો જીવ વાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મળી છે તે હું પૂર્ણ કરું. એક જ ધ્યેય, હું દરકાર કરતો નથી. એમાં ખાસ કરીને હું એમાં ઇંગ્લિશમાં બહુ સરસ રીતે લખ્યું છે, હું તમારી આગળ વાંચી શકે છે. And see, now I go bound in the spirit to Jerusalem, not knowing the things that will happen to me there, but none of these things move me. None of these things move me. મને નથી પડેલી, પાવલ કહે છે મને નથી પડેલી. આ સમયે તેને ચેતવણી આપવામાં આવી હતી કે તું યરુસાલેમમાં જઈશ તો ત્યાં તમને બંદીખાનામાં નાખવામાં આવશે અને કેટલું બધું સહન કરવું પડશે, એ વિશે એને ચેતવણી આપવામાં આવી હતી. અને પાઉલ પ્રેરિત કહે છે, બટ નન ઓફ ધીસ થિંગ્સ મૂવ મી, મને કોઈ ફરક પડતો નથી, કારણ કે મારું ધ્યેય એક જ છે, પણ હું મારો જ વાલો જીવ વાલો ગણીને તેની કોઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું. એક જ ધ્યેય હતું પાઉલનો કે હું પ્રભુને કેવી રીતે મહિમા આપું. અહીંયા આ મીખા શું કહે છે, પછી મારે પાસે શું રહ્યું શું, અને પાછા ઉપરથી પૂછો છો કે શું છે. ભલાઓ તમે કઈ છાવણીમાં છો, શું જ્યારે સમસ્યા આવે, મોટી કદાચ સમસ્યા આવે, ત્યારે તમે મીખાની જેમ કહો છો કે હવે મારું શું થશે, કે તમે પાઉલ પ્રેરિતની જેમ કહો છો કે મારો જીવ વાલો નથી, મને હું દરકાર નથી કરતો, મારું ધ્યેય એક જ છે કે મારા પ્રભુને મહિમા મળે, એમણે મને જે કાર્ય આપ્યું છે તે હું પૂર્ણ કરું. જ્યારે પોતાના જ હાથે બનાવેલી મૂર્તિઓ હોય અને જ્યારે તમારે તમારા મૂર્તિઓને માટે લડવું પડે તો એ દેવ નકામા છે. અને જો તમારામાંથી કોઈ કહેતું હોય હું તો ખ્રિસ્તી છું, મારે કોઈ મૂર્તિઓ નથી, હું ફરીથી કહું છું તમે તમારા હૃદયને તપાસો અને કદાચ પ્રભુ તમારા જીવનમાં તમે જે મૂર્તિઓ ઊભી કરી છે, અને મૂર્તિ એ વસ્તુ છે, આઇડલ એ વસ્તુ છે કે જે તમે પ્રભુ કરતાં તેને વધારે વર્ચસ્વ આપો છો. કદાચ તમારો સમય, કદાચ તમારી પત્ની, કદાચ તમારો પતિ, કદાચ તમારું ઘર, કદાચ તમારો વ્યવસાય, કદાચ તમારા બાળકો, કદાચ તમારી મંડળી, આ બધા આપણી માટે આઇડલ મૂર્તિઓ બની શકે છે. નથિંગ અબવ ક્રાઇસ્ટ, બીજા કોઈનું પ્રભુ કરતાં વધારે વર્ચસ્વ હોવું ના જોઈએ. અને જ્યારે હોય છે ત્યારે આ પરિસ્થિતિમાં આવી જઈએ છે. 25મી કલમ કહે છે, દાનકુટ સમૂહે જવાબ આપ્યો, મોટેથી ન બોલ, નહીં તો આ લોકોનો પિત્તો જશે અને તેઓ તારા ઉપર તૂટી પડશે, તું અને તારું કુટુંબ બંને હતા ન હતા થઈ જશો. એમ કહીને દાનવાસીઓ રસ્તે પડ્યા અને મીખા સમજી ગયો કે એ લોકોથી મહારાથી પહોંચાય એમ નથી, તેથી તે ઘરે પાછો ફર્યો. તમારામાંથી કેટલાની યાદ છે 17મો અધ્યાય, આ જ મીખાએ એની મા સાથે લુચ્ચાઈ કરી હતી. અને પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે જે આપણે વાવીએ છીએ તે જ આપણે લણીએ છીએ. એણે પણ ચોરીના પૈસાથી જ આ બધું બનાવ્યું હતું અને આજે એ ગુમાવી બેઠો છે. હું અહીંયા કર્મની વાત નથી કરતો, જેવી રીતે હિન્દુ ધર્મ અને બીજા ધર્મ શીખવે છે તેની વાત નથી કરતો, પણ અમુક વાત જે આપણે કરીએ છીએ તેનું પરિણામ આપણે ભોગવવું પડે છે. પાપની માફી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપની માફી છે, પણ જે કોન્સેક્વન્સીસ છે, તમારી જે નિર્ણયના કોન્સિક્વન્સીસ, તેના પરિણામ તો તમારે ભોગવા જ પડે છે. જ્યારે દાઉદ રાજે વ્યભિચાર કર્યો તો એ વ્યભિચારની માફી દાઉદ રાજાને મળી છે, પણ તમે આપણે જાણીએ છીએ કે એના પરિણામ રૂપે શું થયું, તે તો તેણે ભોગવવું પડ્યું હતું. અને અહીંયા આપણે મીખાના વિષયમાં પણ એ જ જોઈ રહ્યા છે. ત્યાર પછી દાન કુળ સમૂહના લોકોએ મૂર્તિઓ અને યાજકને લાઈસ નામના સ્થળે લઈ ગયા, જ્યાં શાંતિમય અને સંકારહિત લોકો હતા. તેઓ નગરની અંદર ગયા અને સર્વ લોકોને તેઓની તરવારથી હત્યા કરી અને તેને બાળી નાખ્યા. ત્યાં એ લોકોએ મદદ કરી એવું કોઈ ન હતું, કારણ કે તેઓ નગર સિદોનથી ઘણા દૂર હતા અને તેઓને અરામના લોકો સાથે કોઈ સંબંધ ન હતો. લાઈશ એ બેથ રાહોબના એક ભાગમાં ખીણમાં આવેલું હતું. દાન કુળ સમૂહે ફરીથી તે નગર બાંધવાનું શરૂ કર્યું અને ત્યાં વસવાટ કર્યો. તેઓએ પોતાના પિતૃના નામ પરથી તે નગરનું નામ દાન પાડ્યું, દાન જે ઇસરાયલમાં જન્મ્યો હતો પણ તેનું મૂળ નામ લાઈશ હતું. દાન કુળ સમૂહના પેલી મૂર્તિઓ લઈ અને તેઓની પ્રતિષ્ઠા કરી. યોનાથાન ગેરસોમનો પુત્ર તથા મૂસાનો પૌત્ર હતો અને તેના પુત્રો દેશ બંદીવાન થયો ત્યાં સુધી દાન કુળ સમૂહના યાજક બની રહ્યા. મુલાકાત મંડપ જ્યાં સુધી દેવનું ઘર સિલોહમાં રહ્યું હતું ત્યાં સુધી દાનના કુળે મીખાની મૂર્તિઓનું ભજન કર્યું. ટૂંકમાં હું તમને જો કહું તો તેઓએ હુમલો કર્યો. આપણે વાંચ્યું તે પ્રમાણે આ લોકો જે ત્યાં રહેતા હતા શાંતિદાયક લોકો હતા, તેઓને કોઈ ભય હતો નહીં અને તેથી કરીને બહુ સહેલાઈથી આ યુદ્ધમાં તેઓ વિજયવંત થયા. અહીંયા એક મહત્વનો મુદ્દો હું તમારી આગળ ધરવા માંગુ છું વાલાઓ. આ જે લોકો લાઈસ શહેરમાં રહેતા હતા, જ્યારે દાનકુળના લોકોએ તેમની પર હુમલો કર્યો, તો આપણે જોઈએ છે કે તેઓને મદદ કરવા આવનાર કોઈ હતું નહીં, કારણ કે એમણે કોઈની સાથે સંબંધ રાખ્યો નહોતો. દેવર આઇસોલેટેડ, અલગ હતા. મારું કામ અને મારું ઘર, મારું કામ, મારે કોઈની બીજાની પંચાયતમાં પડવું નથી. આ વાત આપણે પવિત્ર શાસ્ત્રમાં મંડળી માટે નથી જોતા. આપણે મંડળીના આપણે એક ભાગ છીએ. આપણે મંડળીમાં ભાગ લેવાનો છે, આપણે મંડળીના સભ્ય છીએ અને મંડળી અને સમાજમાં જોડાયેલી રહેવાનું છે. આપણે દરેક જાણીએ છીએ કે ખાસ કરીને આપણે જો ભારત દેશમાં જોઈએ તો અમુક લોકો એવા હોય છે, તમારે ફળિયું હોય કે સોસાયટી હોય તો એ લોકો કોઈ સોસાયટીની બાબતમાં ભાગ નહીં લે. હું મારું કુટુંબ ને મારું ઘર. પણ પછી જ્યારે આવો સમય આવે ને ત્યારે કોઈ આઈને આપણી પાસે ઊભું રહેતું નથી. અને જ્યારે ખાસ કરીને આપણે ખ્રિસ્તી જીવનની વાત કરીએ, અને જો તમે ખ્રિસ્તી જીવન એ એકલવાયુ જીવન નથી, એ આપણને એકબીજાની સંગતમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. તમે હિબ્રુઓનો પત્ર તેનો 10મો અધ્યાય જુઓ, આપણે પ્રેરિતોના કૃત્યો જોઈએ, જ્યારે મંડળીની શરૂઆત થઈ હતી, તો આપણને એકબીજાની જરૂર પડે છે. આપણને એક અવયવો તરીકે આપણને ઓળખાણ કરવામાં આવી છે. આપણે એકબીજાની સાથે ચાલીએ છીએ, એકબીજાની મદદની જરૂર હોય. જ્યારે કોઈ ખાસ કરીને કોઈ નબળું હોય તો તેને આપણે સહારો આપીએ છીએ. કોઈને જરૂર હોય તો આપણે તેમની સાથે રહીને ઊભા રહીએ છીએ. આપણને સમાજની, મંડળીની, આપણા ખ્રિસ્તી ભાઈ બહેનોની બહુ જરૂર છે. અને જ્યારે આપણે એકદમ અલગ થઈને એકલવાયુ જીવન જીવે છે ત્યારે શેતાન આપણી પર હુમલો બહુ સહેલાઈથી કરી શકે છે. અને એકલા શેતાનની સામે ઝઝૂમવું તે બહુ અઘરું છે. આપણે ઘણી વખત ઉદાહરણ સાંભળ્યું છે કે આપણે જો કોલસાનો ઢગલો કરીએ તો આપણે તેની ઉપર રાંધી શકીએ છીએ, પણ એક કોલસો આપણે બાજુ પર મૂકી દઈએ તો એક કોલસાથી કશું થતું નથી, એ કોલસો ઓલવાઈ જાય છે. એ જ રીતે આપણને સમાજની, આપણા બીજા ખ્રિસ્તી ભાઈ બહેનોની બહુ જરૂર છે. નહીંતર તો અહીંયા આપણે જોયું તે પ્રમાણે કોઈ પણ આવીને આપણને મારી નાખી શકે છે અને કબજો કરી લઈ શકે છે. સંગતની બહુ જરૂરિયાત છે. 30મી કલમમાં જોયું તે પ્રમાણે કે દાનકુળ સમૂહે પેલી મૂર્તિઓ લઈને તેઓની પ્રતિષ્ઠા કરી અને મૂસાનો જે પૌત્ર હતો અને તેના પુત્રો દેશબંધી વાન થયો ત્યાં સુધી દાનકુળ સમૂહના યાજક બની રહ્યા. અને ખાસ કરીને અંતમાં લખ્યું છે કે મુલાકાત મંડપ જ્યાં સુધી દેવનું ઘર સિલોમાં રહ્યું હતું, હા, પ્રભુએ બહુ સચોટ સૂચના આપી હતી, સ્પષ્ટ સૂચના આપી હતી કે પ્રભુની સ્તુતિ, પ્રભુની આરાધના જ્યાં મુલાકાત મંડપ છે ત્યાં થવી જોઈએ, ત્યાં પ્રભુની હાજરી હતી. પણ આ જે દાનપુત્રો છે તેઓએ મીખાની મૂર્તિઓનું ભજન કર્યું. આપણે જો પહેલો રાજા તેનો 12મો અધ્યાય ને 28 ને 29મી કલમ જોઈએ તો ત્યાં લખ્યું છે કે તે પરથી રાજાએ સલાહ લઈને સોનાના 2 વાછડા બનાવ્યા અને યોરોબામે તેમને કહ્યું, યરૂસલેમમાં જવું તમને ઘણું મુશ્કેલ થઈ પડે છે. હે ઇઝરાયલ, જો તારા જે દેવો મિસર દેશમાંથી તને કાઢી લાવ્યા તે આ રહ્યા, અને એકને તેણે બેથલમાં ઊભો કર્યો અને બીજાને તેણે દાનમાં મૂક્યો. આ જ જગ્યાની વાત થઈ રહી છે જે વાછડું તેમણે બનાવ્યું હતું અને જે 10 કુળો જે દક્ષિણના માફ કરજો નોર્થ એટલે ઉત્તરના જે હતા 10 કુળો તે આ જગ્યાએ તેઓ ભક્તિ કરતા હતા. આપણે જાણીએ છીએ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમૃણીની સ્ત્રીને મળ્યો ત્યારે આ જ બાબતમાં ત્યાં વાર્તાલાપ થાય છે. અને આપણે જ્યારે દાનનું કુળ જોઈએ તો આ દાનનું કુળ એ કાયમ મૂર્તિ પૂજામાં પહેલું પડનારું હતું. આપણે જો એનો અભ્યાસ કરીએ પવિત્ર શાસ્ત્રનો તો તમે જોશો કે તે વારંવાર આ મૂર્તિ પૂજામાં પડતું હતું, અન્ય દેવો પાછળ દોડતું હતું. એથી જ કરીને જ્યારે આપણે ખ્રિસ્ત વિરોધીની એન્ટાઈ ક્રાઇસ્ટની વાત કરીએ તો ઘણા લોકોનું માનવું છે કે એ દાનના કુળમાંથી ઊભો થશે, કારણ કે દાનનું જે કુળ છે તે વારંવાર આ પાપમાં પડતું હતું. અને જ્યારે આપણે પ્રકટીકરણમાં જોઈએ બધા જે કુળના નામ લખવામાં આવ્યા છે તો ત્યાં દાનનું કુળ લખવામાં આવ્યું નથી, કદાચ એ જ કારણસરને લઈને. પણ આ તો આ તમને ખાલી હું મેન્શન કરું છું, એનો અભ્યાસ જરા થોડો ઊંડો છે અને પ્રભુ જો એ તક આપશે તો આગળ તે પર આપણે વિચારીશું. પણ આપણે આ અભ્યાસ પૂરો કરીએ તે પર તે પહેલાં હું તમારું ધ્યાન ફરીથી આઠમી કલમ તરફ દોરવા માંગુ છું. ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ સોરા અને એસ્તોલમાં પોતાના ભાઈઓ પાસે પાછા ફર્યા અને ત્યાં તેમને પૂછવામાં આવ્યું શું સમાચાર છે. વાલાઓ, આજે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, પ્રભુની વ્યક્તિ તરીકે આ પ્રશ્ન તમને જો પૂછવામાં આવે તો તમારી પાસે શું સમાચાર છે? શું તમે પ્રભુની સાક્ષી આપી શકો છો? પ્રભુએ તમારા જીવનમાં જે કાર્ય કર્યું છે, પ્રભુનું જે વિશ્વાસપણું છે, ધ ફેથફુલનેસ ઓફ ગાડ, શું તમે એ સમાચાર લોકોને આપી શકો છો? શું તમે લોકો જ્યારે તમને પૂછે તો તમે તેમને સુવાર્તા આપી શકો છો? શું તમે હકથી વાત કરી શકો છો? અહીંયા મેં વાંચ્યું તે પ્રમાણે પોતાના ભાઈઓ પાસે પાછા ફર્યા અને ત્યાં તેમને પૂછવામાં આવ્યું શું સમાચાર છે. જો એ પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમારો શું જવાબ હશે? આજે પ્રભુ તમને એ પ્રશ્ન પૂછે કે મને કહે તો તમારો શું જવાબ હશે? શું આપણે જે નવા કરારમાં વાંચીએ છીએ તેમ જેને એક તાલંત આપવામાં આવ્યું હતું એની જેમ તમે જવાબ આપશો કે મેં દાટી દીધું છે, કે 5 તાલંતની જેમ બીજા 5 તાલંત તમે પ્રભુને આપવા તૈયાર છો? આશા રાખું છું કે પ્રભુએ તેમના વચન દ્વારા તમારી સાથે વાત કરી હોય. હવે આગલા જે 2-3 અધ્યાય છે, બહુ જ અઘરા અધ્યાય છે. આશા રાખું છું તમે તે પણ સાંભળશો અને કદાચ બહુ ઓછા લોકો આ વિષય પર શિક્ષણ આપતા હોય છે, એટલે હું આશા રાખું છું કે પ્રભુ એ વચનો દ્વારા પણ તમારી સાથે વાત કરે. બહુ મહત્ત્વના વચનો છે વાલાઓ, હું તમને આગ્રહથી કહું છું કે તમે સાંભળજો. 19, 20 અને 21મો અધ્યાય બહુ અઘરા એ અધ્યાય છે. પણ આપણો જે બાઇબલ અભ્યાસ છે તે પ્રમાણે આપણે તો અભ્યાસ કરીશું જે વચન છે તેનો, અને પ્રભુએ એના વચનો દ્વારા આપણને આશીર્વાદિત કરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, આ તમારા સુંદર વચનોને માટે હું તમારો પુષ્કળ આભાર માનું છું પ્રભુ બાપ. પ્રભુ આપ વચનો અમુક વખત પ્રભુ બાપ અમે બહુ ધ્યાનથી વાંચતા નથી, પણ દરેક વચન જે તમે પવિત્ર શાસ્ત્રમાં આપ્યું છે તે અમારા સારા માટે છે પ્રભુ બાપ. ને અહીંયા આપણે અમે જે જોઈ રહ્યા છીએ, જે યાજક મીખા દાનપુત્રોનું વર્તન, પ્રભુ બાપ અમારામાંથી કેટલા બધા આ જ વાત અમારા જીવનમાં જોઈ શકીએ છીએ. ઘણી વખત અમે દાનપુત્રોની જેમ અમારી સમજણ પ્રમાણે ચાલીએ છીએ પ્રભુ બાપ. મીખાની જેમ અમે જે ખોટી બાબતો છે તેની પર અમારો યાદ આધાર મૂકીએ છીએ પ્રભુ બાપ. અમને માફ કરો, અમારે દરેકની સાથે તમે વાત કરો પ્રભુ બાપ, અને અમે દરેક પ્રભુ બાપ તમારી તરફ ફરીએ અને સંપૂર્ણ રીતે તમને આધીન થઈને ચાલીએ તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આ મારી ટૂંકી વિનંતી, તમે સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન.